તારીખ 29/5/1997, ડાયરીના બોલ નંબર 508 અને 561 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 75.
સત્પુરુષોનો અનુભવ અને તે પૂર્વક નિષ્પન્ન અભિપ્રાય, નિષ્પન્ન એટલે ઉત્પન્ન થયેલો અભિપ્રાય એ છે કે અનંતકાળે દુર્લભ એવા સત્પુરુષના યોગે જો તેમની ઓળખાણ થાય તો જેને ઓળખાણપૂર્વક પરમ ભક્તિ થઈ છે તેવા મુમુક્ષુ જીવને તેવી જ દશા અવશ્ય સંપ્રાપ્ત થાય છે. આ બધા સત્પુરુષોનો અનુભવ છે અને બધા આમાં એક મત એક અભિપ્રાયમાં છે. યોગથી ઓળખાણ થાય, ઓળખાણ તો યોગ વિના થાય નહીં. પરોક્ષ સત્પુરુષની ઓળખાણ ન થાય, પરોક્ષ તીર્થંકરની ઓળખાણ ન થાય. ઓળખાણ માટે તો સજીવન મૂર્તિ પ્રત્યક્ષ જ જોઈએ. પછી જ્ઞાની થઈને ઓળખી જાય જુદી વાત છે, એમના વચનોથી મુમુક્ષુની વાત છે. અને એવા પ્રત્યક્ષ યોગે ઓળખાણ થાય પહેલાં તો એ પ્રત્યક્ષ યોગ જ દુર્લભ છે. પણ જો યોગથી ઓળખાણ સુધી પહોંચે તો પરમ ભક્તિ ઉત્પન્ન થાય. પરમ ભક્તિ ઉત્પન્ન થાય અને એવી દશા અવશ્ય પ્રાપ્ત થાય. એ અભિપ્રાય છે બધાનો, જ્ઞાનીઓનો, અને અનુભવ પણ બધા જ્ઞાનીઓનો છે. મૂળ વાત છે યોગ થવો એ દુર્લભ, યોગ થાય તો ઓળખાણ થવી એથી દુર્લભ, પછી ઓટોમેટિક છે. પછી ભક્તિ આવી તે ઓળખાણ થાય પછી ભક્તિ આવી દુર્લભ એમ નહીં, એ આપોઆપ જ છે. અને પછી જ્ઞાન દશા પ્રાપ્ત થવી એ પણ આપોઆપ છે. પરમ પદાર્થના નિશ્ચયના કારણભૂત પરમાર્થ જ્ઞાની પુરુષનો નિશ્ચય થવાથી જીવને સમસ્ત સંસાર અપરમાર્થ રૂપ ભાસે છે. પરમ પદાર્થના નિશ્ચયના કારણભૂત એવો પરમાર્થ જ્ઞાની પુરુષનો નિશ્ચય, જ્ઞાનીની ઓળખાણ કયો કે નિશ્ચય કયો, એ પરમ પદાર્થના નિશ્ચયના કારણભૂત છે. એટલે નિજ સ્વરૂપની ઓળખાણના કારણભૂત છે. અને એ નિશ્ચય થવાથી, એટલે કે સત્પુરુષનો નિશ્ચય થવાથી સમસ્ત સંસાર અપરમાર્થ રૂપ ભાસે છે. એટલે સમસ્ત સંસાર છે એ આત્મકનું અહિતનું કારણ છે અને બિલકુલ હિતનું કારણ નથી એવું ભાસે છે. અને તેથી સંસાર સુખ ભ્રાંતિપણે જાણેલું સુખ ભાસે છે. એ ભ્રાંતિગત રીતે સુખ છે એમ પોતાને ખ્યાલ આવી જાય છે કે આ મને આ પ્રકારે ભ્રાંતિ થતી હતી. જે તે પદાર્થમાં સુખની ભ્રાંતિ અને કંઈક સુખાભાસ થતો હતો એનો ખ્યાલ પોતાને આવે છે. તેથી આત્માર્થીને તેવા અનુકૂળ સંયોગોની પ્રાપ્તિમાં પણ નિરસપણ ઉદાસીન પણ સહજ રહે છે. અનુકૂળને અનુકૂળ તરીકે નથી લેવા પણ કહેવાતા અનુકૂળ એમ, અનુકૂળ એમ કલ્પના કરે એટલે તો રસ આવ્યા વગર. પણ કોઈ પ્રસંગ અનુકૂળ નથી, કોઈ પ્રતિકૂળ નથી. પણ જેને અનુકૂળ કહેવાય છે એવા સંયોગો, જગતમાં જેને અનુકૂળ કહેવાય છે એવા સંયોગોની પ્રાપ્તિમાં પણ નિરસપણું અને ઉદાસીનપણું રહે છે. જેથી એમ લાગે છે કે પરમાત્મ જ્ઞાની પુરુષની ઓળખાણ એ સ્વરૂપના સંસ્કારવત નિષ્ફળ ન જાય અથવા ન થાય. એટલે જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ એને એ ઓળખાણ નિષ્ફળ જવાની નથી. જેમ સ્વભાવના સંસ્કાર નિષ્ફળ નથી જતા, તેમ સ્વભાવના સંસ્કાર એ સંકેતનું કારણ છે અને આ સંકેતના કારણનું કારણ છે. સત્પુરુષની ઓળખાણ એ સ્વભાવની ઓળખાણનું કારણ છે. કોઈ જીવને કદી એવું ન બને કે સત્પુરુષની ઓળખાણ ન થાય અને સ્વભાવની ઓળખાણ થઈ જાય, શાસ્ત્રમાંથી ને કે કોઈ અન્યથા પ્રકારે ન બને. આત્મ સ્વભાવ અને આત્મ સ્વરૂપ વિશે ગમે તેટલું સ્પષ્ટ કહેવામાં આવે તો પણ સત્પુરુષની ઓળખાણ થયા પહેલા સ્વરૂપની ઓળખાણ થાય, વાંચીને કે સાંભળીને, એ બનવા યોગ્ય નથી. એટલે આપણે સોગાની જોવાઈ લીધું કે એમણે રાગ અને જ્ઞાન ભિન્ન છે એમ સાંભળવાથી ભેદ જ્ઞાન ચાલ્યું, સ્વરૂપની ઓળખાણથી અનુભવ થયો, એટલું ન લીધું. ગુરુદેવને પણ ઓળખ્યા, સાંભળવાના સમયે ગુરુદેવને પણ ઓળખ્યા. ક્યાંથી ઓળખ્યા? કે એમની પરિણતિ જોઈને ઓળખ્યા. ભાવનાત્મા તો પહેલેથી આવી શકે, પહેલે પગથિયે પહેલે તબક્કે ભાવના તો અવશ્ય હોવી જોઈએ છે. એમાં તો બીજો વિકલ્પ જ નથી, પછી જ આગળ વધવાની વાત છે. શાસ્ત્ર સિદ્ધાંતમાં ત્યાંથી સિદ્ધાંત શરૂ થાય છે કે જેને સમ્યક દર્શન થાય અને પરિભ્રમણ ન હોય. પછી વિશેષ વાત ચાલે તો કે જેને સ્વભાવના સંસ્કાર પડે એને તો સમ્યક દર્શન થવાનું જ, એ ભાવમાં નહીં તો બીજા ભાવમાં. માટે સ્વભાવના સંસ્કાર છે એને પરિભ્રમણ ન હોય. એથી આગળ નીચે ચાલ્યા, નીચે ઉતરતા ઉતરતા કે જેને સત્પુરુષની ઓળખાણ થાય એને પરિભ્રમણ ન થાય. આમ છે, પછી ચોક્કસ વાત નથી. અહીં સુધી વાત ખીલે બાંધી છે. ભાવનામાં એવું છે કે અંતરની ભાવનાથી લગ્ન લાગી હોય તો આગળ જરૂર વધે, પણ આગળ વધ્યા પહેલા પાછું ગડબડ થઈ જાય તો થઈ જાય, તો એ ભાવના થયેલી પછી એ કામમાં ન આવે. ત્યારે આ ઓળખાણ થયા પછી ગડબડ થઈ હોય તો એ ઓળખાણની વાત રહી જાય અંદર, એમ કહેવું છે. જો સમીર દર્શન થઈને પડે અને 11મે સુધી પડે પણ એને પરિભ્રમણ ન થાય એવી સ્થિતિ ક્યારથી? સત્પુરુષ નું ઓળખાણ થાય ત્યાં વાત ખીલે બંધાય છે. એથી પછી નીચે વાત ખીલે બંધાતી નથી, અહીંથી વાત ખીલે બંધાય છે. કેમ? એનું કારણ છે કે સત્પુરુષ ની પરિણતિ આત્મા સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે અને તે આત્માકારતાને પ્રાપ્ત થઈ છે. એટલે ત્યાં સ્વરૂપ પ્રગટ થયું છે પરિણતિમાં, આત્મા પ્રગટ્યો છે એટલે ત્યાં પ્રગટેલા આત્માના દર્શન થયા છે, માટે વાત ખીલે બંધાણી છે. ભાવનામાં કઈ સ્વરૂપ નથી આવતું, કે પરિભ્રમણની વેદનામાં સ્વરૂપ નથી આવતું, કે પૂર્ણતાના લક્ષમાં હજી સ્વરૂપ આવતું નથી. સ્વરૂપ તો એ પૂર્ણતાના લક્ષ પછી આગળ વધે ત્યારે, લક્ષ પછી પણ આગળ વધે ત્યારે, એટલે કે અમલીકરણમાં આવે, અંતરાત્મ વૃત્તિમાં આવે, પછી ઓળખાણ થાય. અને તે પણ યોગ હોય તો, યોગ ન મળે તો ભાવ ચાલ્યો જાય. એવું થાય થાય પરિપૂર્ણતાના લક્ષ પછી થાય, દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈએ, અંતરાત્મ વૃત્તિ થઈએ, અને પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈએ. ત્રણ બોલી દીધા છે. ભક્તિ હોય તો ઓળખાણ તો ઓક સંજ્ઞા એ થતી નથી, પણ ઓક સંજ્ઞા એ ભક્તિ હોય તો વિરુદ્ધતામાં ન જાય, નહીં તો વિરુદ્ધતામાં જતા વાત ન વાગે, ક્યારે ગાડી ગબડી પડે કઈ ખબર પડે નહીં. સંજ્ઞામાં એટલું પકડ રાખ્યું હોય કે મારે ભક્તિ કરવી નથી તો ભક્તિ મારી. દાખલા તરીકે કૃપાળુદેવના અનુયાયીઓમાં કૃપાળુદેવના વચનોનું સ્વાધ્યાય પરિચર્યન વિશેષ પ્રકારે છે. પછી એક વસ્તુ ઉભી થઈ છે કે એ લોકો અભક્તિમાં નથી આવતા કૃપાળુદેવ. આપણે ત્યાં થોડો શંકા કે પ્રશ્નચિહ્ન આવ્યા વગર નથી રહેતો, કેમ કે આપણે ત્યાં બુદ્ધિ લડાવવાનો પ્રકાર વિશેષ છે, ભક્તિનો પ્રકાર ઓછો છે. માટે ત્યાં ભક્તિનો પ્રકાર વિશેષ છે એટલે એ નુકસાનમાં નથી આવતા, એવા પ્રકારના નુકસાનમાં, અભક્તિના નુકસાનમાં નથી આવતા. અહીંયા તો હાલતા ને ચાલતા આવી જતા વાર ન લાગે. આગળ ન વધે
ભક્તિ,
ભક્તિ થી જો ઓળખાણમાં ઓક સંજ્ઞાની ભક્તિમાં રહીએ લાંબો સમય તો એ ભક્તિનો અહંભાવ આવ્યા વગર નહીં રહીએ. પણ જો લક્ષ્ય રાખે ઓળખવાનું, ઓળખવાનું લક્ષ્ય રાખે તો, અથવા તીવ્ર લક્ષ્ય રાખે તો ઓળખાય, યોગ્યતા પ્રાપ્ત થવી જોઈએ તો ઓળખાય. ઓળખાય તો પછી વાંધો નહીં, નહીતર પછી ઓક સંજ્ઞામાં પણ બીજી ગડબડો શરૂ થઈ જાય. ભલે ભક્તિ ન કરે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થઈ જાય, લાંબો સમય જાય તો લાંબો સમય એમાં રહેવા જેવું નહીં. હા, તો નિષ્કામ ભક્તિ હોય તો બીજી વિકૃતિ ન આવે. ઓક સંજ્ઞામાં નિષ્કામ ભક્તિ હોય તો બીજી વિકૃતિ ન આવે, પણ કેટલાક પ્રકારે નિર્મળતા આવતી જાય અને એને ઓળખવાનો અવકાશ વિશેષ છે. કેટલું ખરું, ઓક સંજ્ઞામાં એ એક ભેદ છે. પાછું જેથી એમ લાગે છે કે પરમાર્થ જ્ઞાની પુરુષની ઓળખાણ એ સ્વરૂપના સંસ્કારવત નિષ્ફળ ન જાય અથવા એ ઓળખાણ નિષ્ફળ ન થાય તેવા પ્રકારના જીવના પરિણામ છે. એ પરિણામો એવા છે કે એ નિષ્ફળ ન જાય. અર્થાત તે જીવે જ્ઞાની પુરુષના દર્શન કરતા અને પરિણતિના આત્મરુચિ ભાવે સંસ્કાર પ્રાપ્તિ કરી છે. આત્મરુચિ ભાવે સંસ્કાર પ્રાપ્તિ કરી છે એમ જ છે, એટલા શબ્દ છે. સંસ્કાર પ્રાપ્તિ કરી છે, આઈફોન સંસ્કારની પ્રાપ્તિ. એટલે ની ન લખ્યું હોય તો છે આઈફોન કરે નાખવાનું, અથવા સંસ્કાર પ્રાપ્તિ ભેગો શબ્દ લખવાનો. સંસ્કાર પ્રાપ્તિ એક શબ્દ લખી નાખવાનો, સંધિ કાંટવા, સંધિ કરો. એટલે એને વ્યાકરણમાં ષષ્ઠી સમાસ કહે છે. અને સંસ્કાર ની પ્રાપ્તિ એટલે એ છઠ્ઠી વિભક્તિ લગાડી, ની નો નું ના, એ છઠ્ઠી વિભક્તિમાં જાય છે. નહીતર તો ત્રાસ ન મળે ને. સંસ્કાર પ્રાપ્તિ કરી છે, સંસ્કાર પછી શબ્દ જુદો પડો, પ્રાપ્તિ કરી છે તો વાક્ય ન મળે, એટલે વંચાયું. ત્યાં ભેગું લખ્યું છે, જુદું લખ્યું છે, જુદું લખ્યું છે, કર્યો ત્યાં જ ભૂલ થઈ છે. અર્થાત તે જીવે જ્ઞાની પુરુષના દર્શન કરતા આત્મરુચિ ભાવે સંસ્કાર પ્રાપ્તિ કરી છે, સંસ્કારની પ્રાપ્તિ કરી છે. એટલે આત્માની રુચિ, આત્મરુચિમાં આઈફન કર્યું એટલે આઈફન એટલે આત્માની રુચિ. વડના બીજની જેમ તે પરમાર્થ વડનું બીજ છે, વડના બીજની જેમ તે પરમાર્થ વડનું બીજ છે. અહીંયા બીજ બીજ શબ્દ લીધો અને અહીંયા ભૂલ થઈ એને બીજભૂત ભૂલ કહેવામાં આવે છે. ઘણું ઘણું જીવે કર્યું પણ બીજભૂત ભૂલ રહી ગઈ એટલે નિષ્ફળ ગયો. વડના બીજની જેમ તે પરમાર્થ વડનું બીજ છે, તેમાંથી મોક્ષ માર્ગ અને મોક્ષની સર્વ દશાઓ અવશ્ય પાંગરશે. આ બીજ છે એ બળવાન બીજ છે, એટલે એમાંથી મોક્ષ માર્ગ પણ પાંગરશે અને મોક્ષ પણ પાંગરશે, બધી દશાઓ એમાંથી ઉત્પન્ન થઈ જશે. વડનું બીજ એટલા માટે લેવામાં આવે છે કે વડનું બીજ બહુ નાનું હોય. કેળું કેટલું નાનું હોય? નાની રાય જેટલું, ઝીણી રાય આવે છે ને એટલું હોય. વડ કેટલો થાય ખબર છે? કેટલો મોટો થતો હશે? માઇલો સુધી જાય. કેમ કે એની જે ડાળીઓ છે એમાંથી મૂળ મૂળિયા નીકળે છે. એટલી બધી શક્તિ છે એ બીજમાં, વડના બીજમાં એટલી બધી શક્તિ છે કે માઇલો સુધીનો વડલો થાય. બાપ દીકરાનું દોરે નકશો તાર કે ભાઈ અમારા કુળ નું વડ, વડનું વડ છે આ, એક અમારા કુટુંબ નો વડલો છે, કુટુંબ નો વડલો છે. એમ નથી કેતા કે ભાઈ આ એક પતિ પત્ની હતા એને પાંચ દીકરા થયા, પછી પાંચે ને પાંચ પાંચ થયા, થઈ ગયો બદલો. એના જેવું છે. શું યોગ્યતા ઘણી સારી ડાયરી લખી હતી વાંચવા મળી હતી ત્યાં ઈડરમાં, ઘણી વાતો લખી હતી. યોગ્યતા ખૂબ સારી હશે. ચુમ્માલીસની સાલમાં પહેલા બધા પરિચયમાં આવેલા પોપટભાઈ. પછી વખતે ઓક સંઘના મૂલ્યાંકન આવ્યું, 10 વર્ષ નીકળી ગયા. 44 ની સાલ એટલે કૃપાલ ગીરની 22 વર્ષની ઉંમર હશે. 1946માં 24 વર્ષની ઉંમર, 1947માં એટલે 21 વર્ષની ઉંમરે. 21 વર્ષની ઉંમરે તો નાની ઉંમર છોકરા જેવા લાગે, વિશ્વાસ નો આવ્યો. 10 વર્ષ નીકળી ગયા. પછી 31માં વર્ષે વારો આવ્યો, 31માં વર્ષ. હા, પછી તોટી પડ્યા, પછી ઉકળ્યા નહીં. પછી તો જ્યાં જાય ત્યાં, જ્યાં જાય ત્યાં એટલા બધા લાગી પડેલા. બહુ સારી યોગ્યતા આવે પછી, યોગ્યતા બહુ. એમને અફસોસ થઈ ગયેલો એ જિંદગીનો દસકો મેં ગુમાવ્યો. આ સત્પુરુષને ઓળખવામાં ભૂલ કરી અને એક દસકો ગુમાવ્યો. પરમદેવનું 34 વર્ષનું આવ્યું, એમાં એક દસકો જાય એટલે શું થાય. હું મોટો યોગ છૂટી ગયો ને, ઘણા લાંબો કાળ છૂટી ગયો. પછી 2-3 વર્ષ રહ્યા, પછી રહ્યા બરાબર. પછી તો મૂલ્ય આવ્યું એટલે વધારે વળગીને રહ્યા. એવું થઈ ગયું. આમ જ્ઞાની પુરુષની ઓળખાણ રૂપ શ્રદ્ધાનું આ ફળ છે. તે પ્રત્યે લક્ષ કરાવનાર, આમ જ્ઞાની પુરુષનું ઓળખાણ રૂપ શ્રદ્ધાનું આ ફળ છે મોક્ષ સુધીનું, એવું લક્ષ કરાવનાર નિષ્કારણ કરુણામૂર્તિ સત્પુરુષના ચરણાધીન વર્તવું એ પરમ શ્રેયસ્કર છે, જીવન કલ્યાણનું કારણ છે. અવિવેક અથવા અવિચારપણે સત્પુરુષના કોઈ વચન માટે હીણો વિચાર કે હીણો કથન થઈ જાય, બોલાઈ જાય, કથન થઈ જાય એટલે બોલાઈ જાય, તો તે મોક્ષ જીવની અભક્તિ છે. તે મોક્ષ જીવની એને કૌંસમાં આશ્ચર્યથી મૂક્યું છે, કેમકે અહીંયા તો મુમુક્ષુતાનો નાશ થાય છે. જ્યારે અભક્તિ થાય ત્યારે મુમુક્ષુતાનો નાશ થાય છે, એ તો આશ્ચર્યથી મૂક્યું છે. જીવચનો સ્વરૂપની પવિત્ર સાધના ભૂમિમાંથી ઉગ્યા છે એ વાતે વચનો મુમુક્ષુ જીવ માટે પરમ હિતકારીપણાને લીધે અત્યંત ભક્તિ કરવા યોગ્ય અથવા અત્યંત અત્યંત ભક્તિ થવા યોગ્ય છે, તેના સ્થાને અભક્તિ થાય. ભક્તિ થવી જોઈએ તેના સ્થાને અભક્તિ થાય ત્યારે અવશ્ય જ્ઞાની પુરુષ પ્રત્યે અવિશ્વાસ અને અશ્રદ્ધા થાય ત્યારે જ એવું બને એમ સમજવા યોગ્ય છે. એટલે અભક્તિ થઈ એની પાછળ અવિશ્વાસ છે એમ ઇન્ડિકેશન આવે છે. અભક્તિની પાછળ શું આવે છે? અવિશ્વાસનું ઇન્ડિકેશન છે. ક્યાં સુધી વાત લંબાઈ છે? નીતર જે ભક્તિના સ્થાને છે એ ભક્તિનું સ્થાન કેમ ત્યાં આવ્યું? આ દર્શન મોહની તીવ્રતા જનિત વિરાજના, કારણ કે તો દર્શન મોહ તીવ્ર થાય ત્યારે જ એવું બને. આ દર્શન મોહની તીવ્રતા જનિત વિરાજના અથવા અપરાધ કોઈ પણ સંજોગોમાં કરવા યોગ્ય નથી. એ જરા વિશેષપણે લક્ષમાં કરવા જેવું છે. એવું છે, દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એની વિરાધના ન થાય. આરાધનાનું આરાધનાના સ્થાને છે, આરાધના થાય ત્યાં સુધી તો ઠીક છે, પણ વિરાધના ન થાય એ તો ખાસ લક્ષમાં રાખવા જેવું છે. કેમ કે તે અનંત સંસારનું કારણ છે. વિરાધના ડાયરેક્ટ કોઈ ન પણ કરે, આરાધના ન કરે, ઓળખાણ ન હોય તો વિરાધના ન કરે, યોગ્યતા રંજાઈ જુદી વાત છે. પણ કોઈ સિદ્ધિ વિરાધના કરે, ભક્તિ કરે, વિરાધના કરે, એનું ફળ અનંત સંસાર છે. એ પરિણામ સફળ થાય અનંત સંસારમાં એમ કેવું છે. પણ જે વિરાધના નથી કરતો એને આરાધનામાં આવવાનો અવકાશ છે, પણ વિરાધના વાળાનો તો અવકાશ નથી રહેતો. જગ્યા છે ને, જે જેટલું હોય એમ લેવું જોઈએ ને. અવકાશ ગયો એ બીજે રસ્તે ચડી ગયો, પછી ઊંધે રસ્તે આગળ વધવા માંડ્યો. ઉલટું કામ કરવા માંડે એવું થાય. એટલે એ કોઈ પણ સંજોગોમાં કરવા યોગ્ય નથી. આવા અપરાધના ફળમાં સત્પુરુષનો વચનયોગ દીર્ઘકાળ સુધી પ્રાપ્ત ના થાય ન થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. સંસાર તો વધી જાય પણ એને સત્પુરુષનો વચનયોગ છે એ ઘણા લાંબા કાળ સુધી પ્રાપ્ત ન થાય તેવી કુદરતની પરિસ્થિતિ કુદરતે ઊભી કરી દે છે. એવી જગ્યાએ ફેંકાઈ જાય ત્યારે સત્પુરુષનું આ વચન યોગ જલ્દી મળે નહીં. જેથી આત્મહિતના નિમિત્તથી દૂર થવું પડે છે અને આ પોતે ઉપાર્જિત કરેલો મહા અંતરાય છે, પોતે જ ઉપાર્જિત કરેલો મોટો અંતરાય છે. ક્યાંથી કર્યો? અભક્તિ કરી ત્યાંથી કર્યો. એમ કે કૃપાલદેવે 680 નંબરનો પત્ર છે ને, 680માં, 680માં અમે લીખું કે અમે આ કાળના બીજા શ્રી રામ અથવા બીજા શ્રી મહાવીર છીએ, અમે પરમાત્મા થયા છીએ, અમારે શરણે આવો તો તમારું શ્રેય જ છે. હવે એ વચનો માટે ન સમજે એમ થાય, એમણે સ્પષ્ટ કર્યું છે કે આ અહંકારમાંથી ઉત્પન્ન થયેલી વાત નથી, પરમ કારુણ્ય વૃત્તિમાંથી ઉત્પન્ન થયેલી વાત છે. તો પણ એ વાત ગૌણ થઈ જાય ને ઓલા વચનોમાં એને અહંકાર દેખાઈ જાય, મોટો અંતરાય ઉભો થાય, ફરીને વચન યોગ ન મળે એવો મોટો અંતરાય ઉભો થાય.
ખાલી દેખાઈ જાય એવું નથી,
બહુ મોટી વાત છે. કાકડીના ચોરને ફાંસીની સજા નથી, બહુ મોટી વાત છે. ગુરુદેવ કહેતા ને પોતાંબર મત ચાલ્યો, જેને એ મત શરૂ કર્યો અનંત સંસારી નિગોદગામી હોય, તો પણ પ્રભુ એનો તો ત્યાગ વૈરાગમાં એ પણ થાપ્યો છે, થાપ્યો ત્યારે મુનિઓ એ થાપ્યો, જે દિગંબર મુનિઓ ભ્રષ્ટ થયા એને થાપ્યો. હજી તો ત્યાગ દશા હતી, હજી કઈ સંસારી થયા નહોતા, ક્યાં લઈ ગયા, નિગોદમાં લઈ ગયા. કેમ તારે એમ કેતા કે કાકડીના ચોર ને ફાંસી ની સજા, સંયમ પાળે, આટલો બધો સંયમ પાળે, આટલો બધો ત્યાગ વૈરાગ વ્રત પંચમહાવ્રત એના માનેલા ભલે, અને નિગોદમાં કે હા, કેમ કે વિતરાગ સર્વજ્ઞ ની વિરાધના થાય છે, એના પંથ ની વિરાધના થાય છે, માર્ગ ની વિરાધના થાય છે, એના મુનિઓ ની વિરાધના થાય છે, વિતરાગની વિરાધના થાય છે, વિતરાગી મુનિઓની વિરાધના થાય છે, એના સિદ્ધાંતોની વિરાધના થાય છે. હા બહુ કહેતા, આ તો રાજાના ઘરમાં ધાડ પાડી છે, ચોરી કરી છે, ચોરી કરી છે એમ નહીં, રાજાના ઘરમાં ચોરી કરી છે, વિતરાગના ઘરની વાત છે, બહુ મોટી વાત છે, સામાન્ય અપરાધ નગણવો એમ કે છે. આમ કેમ લખ્યું છે એમ ન આવવું જોઈએ, આજે લખ્યું છે એ મને સમજાતું નથી મારી અયોગ્યતાને લીધે, એમ આવવું જોઈએ. અવિશ્વાસ થી પણ થાય અને વિશ્વાસ પૂર્વક ની જિજ્ઞાસા થી પણ થાય, એને આ શંકા કે છે, પેલા ને શંકા કે છે. શંકામાં શું છે કે ડાઉટફુલ, કે ભાઈ તમે સાચું કહેતા છો ખોટું કહેતા છો કોને ખબર છે, તમારી ભૂલ નહીં હોય એની શી ખાતરી. અને શંકામાં એમ કહે છે કે તમારી વાત સાચી પણ મને સમજાતી નથી, એમ આવે ફેર છે ને, અસ્થિ નાસ્તિ જેટલો ફેર છે, કેટલો અસ્થિ નાસ્તિ જેટલો ફેર છે. હા એને માથે રાખીને વાત છે, અને ઓલા ઓલા માથેથી ઉતારીને વાત છે, ઓલો આદર સત્કાર રાખીને વાત છે, ને ઓલો અનાદર ને અસત્કાર કરીને વાત છે, મોટો ફેર છે, જેવો તેવો ફેર નથી પણ મોટો ફેર છે. અને એવી ભૂલ અવિવેક થી કે અવિચારપણાથી થઈ જાય છે. પોતાને અંતરાય પડી જાય છે મોટો. સચ્ચિદાનંદ વગર સત્સંગ જે આગળ વધ્યો હોય એને પાછો પડતા વાર નહીં લાગે. કેમ કે એને ચારે પડખેથી જે સપોર્ટર મળીને ઓરિયન્ટેડ દશા થવી જોઈએ, એવી મજબૂત દશા ન થાય. ક્યાંક પુરાણ કાચું કરી ગયું છે, વગર સત્સંગે આગળ વધ્યો એટલે શું છે કે સત્સંગ ન મળ્યો હોય એટલો, અને કોઈ સૂઝબૂઝથી કંઈક સારી બધી કામ કરતી હોય અને ઠીક સૂજે બધું ખૂટું ન સૂજે અને પોતાની ભાવનામાં વૃદ્ધિ થાય, ભાવનામાં વિશેષ આવે, એ તો બની શકે. વગર સત્સંગે પણ ભાવનામાં તો આવી શકે, સત્સંગ પૂર્વક કે ભાવનામાં આવે ને ભાવનાપૂર્વક હોય સત્સંગમાં આવે, એમ બને કે ન બને એવી રીતે એવું બન્યું હોય. પણ એને સત્સંગ હોય તો ચારે બાજુથી પડખા ચોખ્ખા થઈને મજબૂત થઈ હોય તો એને પડવાના ચાન્સ, પાછા જવાના ચાન્સ ઓછા છે નુકસાન થવાના. બીજાને ક્યારે ગડબડ થાય એ કહેવાય, કેમ કે પડખા ચોખ્ખા નથી, ભૂલ કરી જાય. અને સત્સંગમાં જ ઘડાય, બીજી રીતે ન ઘડાય. કેમ કે કેટલાક ન સમજાય એવા દોષો પણ થતા હોય છે જીવને, જે પોતાની મેળે સમજાતા નથી. સત્સંગનું મહત્વ ઘણું રાખ્યું છે કે ગાયું છે, એમાં અનુભવ બોલે છે, એ જ્ઞાનીઓનો અનુભવ બોલે છે એમ સમજવું.
જય જય.